તારીખ 20/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 453
અમૃત પત્રાંક 408 નાની પુરુષના પ્રણયકાળના આચરણ સંબંધી અહીંયા નિવેદન છે. જે સંસાર માસ ને રહ્યો નથી, નાની એને કહીએ કે જેને સંસાર માસ ને પ્રેમ ન હોય, સાંસારિક પ્રેમ હોય ત્યાં જ્ઞાન દશા નથી હોતી. સાંસારિક પ્રેમ ત્યાં હોય છે કે જ્યાં પોતાપણું હોય ત્યાં. નાનીને પોતાના આત્મા સિવાય અન્ય દ્રવ્ય ભાવમાં પોતાપણું ભાસતું નથી, લાગતું નથી, અનુભવમાં આવતું નથી. તેથી જગતના પદાર્થો, તમામ પદાર્થો મારાથી ભિન્ન એવા જગતના પદાર્થો છે, ચાહે સમીપમાં હો ચાહે દૂરવર્તી હો, બધા જ પદાર્થો ભિન્ન છે, એક સરખા છે મારા માટે, એમાં કોઈ પોતાપણું કે પરાયાપણું નથી. તેથી જેને સંસારમાં સ્નેહ રહ્યો નથી, છતાં પણ તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય પ્રારબ્ધ અનુસાર છે, પૂર્વ પ્રારબ્ધ અનુસાર છે, તે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. તે ઉદયને જે જે ક્રમથી ઉદયમાં આવે તેને માત્ર જ્ઞાતા રહીને જાણવું, એવા પુરુષાર્થ, જ્ઞાતા ભાવના પુરુષાર્થ સહિત એ પ્રારબ્ધના પ્રસંગને, ઉદયને એટલે ઉદય પ્રસંગને તે સમાપ્ત કરે છે. મુમુક્ષુને તો એકત્વ છે, અહીં તો જ્ઞાનીની વાત ચાલે છે. મુમુક્ષુને તો કહેવાનું, કહેવાથી તો શું વળે, અહીંયા તો પરિણમવાનો વિષય છે. કોઈ કહેવાની કહેવાથી ફરક પડતો નથી. કહેવા નહીં કહેવાથી કોઈ ફરક પડતો નથી. હા, જ્યાં એકત્વ છે ત્યાં આત્મબુદ્ધિ છે, અને જ્યાં આત્મબુદ્ધિ છે ત્યાં ભિન્નપણું તો રહેવાનું નથી. તો ઉદય છે એમ નથી રહેતો, એને તો એ જ આત્મા થયો, ઉદયના બદલે એ જ આત્મા થઈ ગયો. બસ તો પોતે પોતાની વાત કરે છે કે અમને જે ઉદયપણે વર્તે છે એ અનુક્રમે વેદીએ છીએ શુભાશુભ ભાવને. શું ભલે આવે, જે પ્રકારનો ઉદય આવવો હોય તે ભલે આવે. ઉદય છૂટવાનો અત્યારે પ્રકાર દેખાતો નથી. ભાવના એક ન્યાયે સંસારથી છૂટવાની હોવા છતાં સંસારના પ્રસંગોથી, પ્રસંગોમાં રુચિ નથી એટલે એમાં છૂટવાની ભાવના હોવા છતાં પણ ઉદયનો પ્રકાર જોતા એમ લાગે છે કે આ ઉદય જલ્દી છૂટે એવું લાગતું નથી. એમાં થોડી સૂક્ષ્મતા એ છે શું કે જ્ઞાની ને સંસારમાં સ્નેહ નથી, પ્રેમ નથી, તો પછી ત્યાગી કેમ થઈ જતા નથી? મુનિ દીક્ષા કેમ અંગીકાર કરતા નથી? શ્રીમંત હોય તો સોના ચાંદીના વાસણમાં જમે, ચક્રવર્તી હોય તો એનું ભોજન પણ એવા મસાલાવાળું હોય, એનો ત્યાગ કેમ કરતા નથી, ના કેમ પાડતા નથી? શું લોકો શું પૂછે છે કે ના કેમ પાડતા નથી, કે ભાઈ મને એમાં રાગ નથી, મને આ પદાર્થોમાં પ્રેમ નથી, સ્નેહ નથી, રાગ નથી, તો એ ના શું કરવા પાડતા નથી? શું? આ એક પ્રશ્ન માણસને અંદરમાં અખરે છે જરા, શું કે ના કેમ પાડતા નથી? તમને પ્રેમ તો છે નહીં, સ્નેહ તો છે નહીં. એક ન્યાય એવો છે કે એમાં આગું પાછું કરવાની બુદ્ધિ નથી, અભિપ્રાય નથી. ઉદયનો ક્રમ જોઈ લે છે, ઉદયનો ફોર્સ જોઈ લે છે, ઉદયનો પ્રકાર જોઈ લે છે, અને એમ લાગે છે કે આ ઉદય મટવા યોગ્ય લાગતો નથી. પોતાની ભાવના સાથે બાહ્ય પરિસ્થિતિનો મેળ ખાય એ પ્રકારનો ઉદય દેખાય ત્યારે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં આવતા એમને વાર લાગતી નથી. નિવૃત્તિ પણ ઉદય જ છે, પણ એ ઉદયનો પણ એમને ખ્યાલ આવે છે. પ્રવૃત્તિના ઉદયનો પણ ખ્યાલ આવે છે અને નિવૃત્તિના ઉદયનો પણ ખ્યાલ આવે છે. જ્યારે ખ્યાલ આવે છે કે આ પ્રવૃત્તિનો ઉદય હવે છૂટવા યોગ્ય થયો છે ત્યારે નિવૃત્તિ લેતા એમને વાર લાગતી નથી, કે એમના પરિણામમાં કોઈ તણાવ આવતો નથી, પરિણામ બગડતા નથી, પરિણામમાં કોઈ ઉતરવા પણ થાય, પરિણામ બગડે એ પ્રકારમાં કોઈ જ્ઞાની આવતા નથી. સહજ માત્રમાં એ ફેરફાર થઈ જાય છે એવો એક પ્રકાર આગળના પત્રમાં કોઈ એક જગ્યાએ છે, એવો સંકેત છે એમાં. એટલે એવો પ્રકાર દેખીને ઉદયના ક્રમમાં ઉદયને અનુક્રમે વેદે છે. ત્યાં ત્યાગ કરવા માટેની કોઈ કૃત્રિમતા, ત્યાગ કરવા માટેની કોઈ કૃત્રિમતા એ કરતા નથી, અથવા તો ઉદયમાં ફેરફાર કરવાની બુદ્ધિ એ ત્યાગ કરતા નથી. એમ લ્યો કે ઉદયમાં ફેરફાર કરવાની બુદ્ધિ એ ત્યાગ કરતા નથી, અથવા હું ત્યાગ કરીશ તો લોકોમાં મારી મારા પ્રત્યે ધર્મ બુદ્ધિ અને મારી ધાર્મિક પ્રતિષ્ઠા વૃદ્ધિગત થશે, અને બાહ્ય ત્યાગ નહીં હોય તો મારી ધાર્મિક પ્રતિષ્ઠા એટલી ઓછી ગણાશે, એ પ્રકારની લોકસંજ્ઞાનો અભિપ્રાય પણ જ્ઞાનીને મળતો નથી. ગુરુદેવ શ્રી પાસે એક દિગંબર ભાઈ ગયેલા, મહારાજ તમારું જ્ઞાન તો બહુ સારું છે, આવું જ્ઞાન અત્યારે કોઈનામાં દેખાતું નથી, હવે એક આપ પડીમાં ધારણ કરો ને, પડીમાં લઈ લ્યો ને, તો આખો દિગંબર સમાજ તમારા ચરણમાં આવીને પડી જાય. શું ત્યારે ગુરુદેવે શું કીધું કે દિગંબર સમાજને ચરણમાં પાડવા માટે પ્રતિજ્ઞા ધારણ કરવી? પડીમાં શાના માટે લેવી? કે સમાજને ચરણમાં લાવવા માટે પડીમાં લેવાની છે મારે? આ તો સહજ દશા છે. આત્મસ્થિરતા અને વિતરાગતા વધે અને પડીમાં આદિ લેવાય તો એ સહેજે લેવાય, એમાં સમાજને અને પોતાને કાંઈ લેવા દેવા નથી. એ પ્રકાર જ્ઞાનીનો છે. અંદરમાં જેટલો પુરુષાર્થ વર્ધમાન થાય, વિતરાગતા પણ વર્ધમાન થાય તદ અનુસાર, અને સહેજે વિકલ્પો શાંત થાય, ઉત્પન્ન થતા બંધ થઈ જાય એવી સહજ દશા થાય ત્યારે ઉપર ઉપરના ગુણ સ્થાનમાં જ્ઞાની આવે છે, બાહ્ય ત્યાગ એનો દેખાય છે, એને પ્રતિષ્ઠાને અને બીજાના પરિણામ સાથે કે બીજાને અટકળને આંખને ગણતરી સાથે કાંઈ લેવા દેવા નથી. કેમ કે અહીંયા એ લીધું કે ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા થતી નથી, તો એમાં ઈચ્છાનો અર્થ અહીંયા અભિપ્રાય છે, વિકલ્પ નથી. અલ્પ વિકલ્પ તો હોય છે ઉદય અનુસાર, પણ અભિપ્રાય નથી. ઈચ્છાનો અર્થ અહીંયા અભિપ્રાય નથી કે ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી એવો અમારો અભિપ્રાય નથી. તેથી અભિપ્રાયની દ્રષ્ટિએ ગ્રહણ ત્યાગનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. બાહ્ય પદાર્થોના ગ્રહણ ત્યાગનો સવાલ અથવા પ્રશ્ન પોતાની સહજ દશા સાથે સંબંધ ધરાવે છે, વિરુદ્ધ અભિપ્રાય સાથે એનો મેળ ખાતો નથી. અને એમ જાણીએ છીએ તે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. ત્રણેય કાળના જ્ઞાનીઓનું એવું જ આચરણ હોય છે કે જે અમને પણ ઉદયપણે વર્તે છે. ત્યાં સુધી કાલે આવ્યા હતા. તથાપિ હવે તે ઉપરાંત વિશેષ કહેવું છે, જેમાં સ્નેહ રહ્યો નથી, જેમાં અમને સ્નેહ નથી, પ્રેમ નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, અમારો અભિપ્રાય પણ છૂટી ગયો છે, આ પદાર્થ સારો છે, પ્રિય છે, એવો સ્નેહ રાખવાનો અમારો અભિપ્રાય નથી, ઈચ્છાનો અર્થ થાય અભિપ્રાય લેવો, શું અથવા ઈચ્છા નિવૃત્ત થવા પણ આવી છે, નિવૃત્ત થઈ ગઈ છે અને નિવૃત્ત થવા આવી છે, એટલે ઘટતા જાય છે એ પરિણામો. તેવા સંસારમાં, જેમાં એટલે સંસારમાં, તેવા સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. આમ કરું તો હું કારણ બનું અને એનું કાર્ય આમ આવે, અથવા બીજા કાંઈ આમ કરે તો મારા પરિણામનું કાર્ય આવું થાય, એમ બીજાના કારણનું હું કાર્ય થઉં, અથવા બીજાના કાર્યનું હું કારણ થાઉં, એવો પણ અભિપ્રાય રહ્યો નથી. કરતા પણ છે, કાર્ય કારણ પણ નથી. અથવા ત્યાગોપાદાન શૂન્ય તો શક્તિ સ્વરૂપ આત્મા છે, શું આત્મા પોતે જ અકાર્ય કારણ સ્વરૂપે છે, શું કોઈનું કારણ પણ નથી ને કોઈનું કાર્ય પણ નથી, કોઈનો ત્યાગ પણ નથી ને કોઈનું ગ્રહણ, ઉપાદાન એટલે અહીંયા ગ્રહણ, કોઈનું ગ્રહણ પણ નથી, એવું જ આત્માનું સ્વરૂપ છે. જેમ જ્ઞાન સ્વરૂપે છે એમ આવા બે ગુણ સ્વરૂપે આત્મા છે, એટલે એ પ્રકારની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે, મારા આત્માને વિશે એ પ્રકારના અભિપ્રાય અને પરિણામથી નિવૃત્તપણું વર્તે છે, કે આમ કરું ને તેમ કરું, આનું કારણ ને આનું કાર્ય, આનું કારણ ને આનું કાર્ય, શું છે વિશેષ પ્રતિપક્ષને વિચારવામાં આવે તો, કે જે સંસારી અજ્ઞાની જીવ છે એ હંમેશા કારણ કાર્યના વિચારમાં જ ગૂંથાયેલો પકડાયેલો રહે છે, શું પરિણામ તપાસે તો ખ્યાલ આવી જાય, કે હંમેશા કારણ કાર્ય, બીજાના કારણ કાર્યના જ વિચારોમાં, અભિપ્રાયમાં અને પરિણામમાં ગૂંચવાયેલો, પકડાયેલો, રોકાયેલો રહેલો છે. આમ કરું તો આમ થાય ને આમ કરું તો આમ થાય, આનું આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે, બસ. અને એમાંથી છૂટી જ શકતો નથી. ક્યારેક જ્ઞાની કહે છે કે કોઈના કાર્યપણે કારણપણે સંસારમાં પ્રવર્તવાનું હવે અમારે પ્રશ્ન જ રહેતો નથી, કેમ કે અકારણ કાર્યત્વ સ્વરૂપ છે, અમારું સ્વરૂપ જ અકારણ કાર્યત્વ છે, અમે કોઈના કારણ પણ ન થઈ શકીએ અને કોઈ અમારા કારણ પણ, અમારા કાર્યના કારણ પણ બીજા કોઈ ન થઈ શકે, એવું અમારું સ્વરૂપ છે, પ્રગટ એવું અમારું સ્વરૂપ જ છે, એટલે એ ઈચ્છા પણ થતી નથી, કેમ કે અશક્ય લાગે. રેતીમાં તેલ નથી તો રેતીમાંથી તેલ કાઢવાની મહેનત કોઈ કરતો નથી, એવો વ્યર્થ પ્રયત્ન કેમ કરવો, એમ જ સીધું આવે કે એવો વ્યર્થ પ્રયત્ન કેમ કરવો. વિકલ્પ ઉઠે તો એનો નિષેધ આવે કે આ તો થઈ શકતું નથી, વિકલ્પ કેમ આવે છે. બાહ્ય પદાર્થમાં પ્રવૃત્તિ કરવાનો ઉદય છે એ અનુસાર વિકલ્પ પણ છે ને, તો વિકલ્પનો નિષેધ આવે કે કરી તો શકતો નથી, પછી આ વિકલ્પ શા માટે ઊભો થાય છે. વિકલ્પ થાય એની સાથે એનું જ્ઞાન પણ થાય કે આ વિકલ્પ અનુસાર કાર્યકારણને કોઈ લેવા દેવા નથી, એટલે આ વિકલ્પ છે એ બેકાર છે, વ્યર્થ છે. વિકલ્પ અનુસાર બાહ્યમાં કાર્ય થાય એ વસ્તુ સ્થિતિ કે વસ્તુનું સ્વરૂપ નથી, એટલે એની નિવૃત્તિ જ વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે, શું એવું પરિણમન હોવા છતાં, તેમ છતાં એટલે એવું પરિણમન હોવા છતાં પણ તેના એટલે પ્રવૃત્તિના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં, ઉદયના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે, પ્રવૃત્તિમાં દેખાય એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે? એ પ્રારબ્ધ અમારા જ પરિણામથી ઉપાર્જન થયેલું પ્રારબ્ધ છે. જે કાંઈ પ્રવૃત્તિના ઉદયો દેખાય છે એ કાંઈ મફતના નથી. આ આત્મા એ જ અજ્ઞાન દશામાં એ પરિણામ કરીને એ પ્રારબ્ધને ઉપાર્જન કરેલું છે. જે સંપરિણામે વેદન કરીએ છીએ એ સમભાવથી વેદન કરીએ છીએ. અસમાધાન ક્યાંય આવતું નથી. સમભાવે વેદન કરીએ છીએ એમ કહો કે સમાધાનથી સમાધિ ભાવે વેદન કરીએ છીએ એમ કહો? સમાધાન છે એ જ સમાધિ છે. જે સંપરિણામે વેદન કરીએ છીએ તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે. જો આ અંદાજ આવ્યો છે, હજી કેટલાક વખત સુધી આ પ્રારબ્ધ પૂરું નહીં થાય એવો જોગ દેખાય છે. તો એમાં તોડફોડ કરતા નથી. શું? ઉદયને ફેરવવાની મહેનત નથી કરતા. પુરુષાર્થ ઉદયને ફેરવવાના પરિણામમાં નથી લાગતો, પણ એ પુરુષાર્થ પોતાના પરિણામમાં સંભાવ રહેવા માટે પ્રયત્નમાં કાર્યગત થયો છે. ક્યાં તો પુરુષાર્થ બાહ્ય પદાર્થ બાજુ જાય, ક્યાં તો પુરુષાર્થ પોતાના પરિણામ બાજુ જાય. તો અહીંયા ક્યાં ઉપયોગ કરવો છે એમ કે છે, તો પુરુષાર્થનો ઉપયોગ ક્યાં કરવો છે? જીવે બાહ્ય પદાર્થમાં કરવો છે કે પોતાના પરિણામ માટે કરવો છે? બાહ્ય પદાર્થમાં કરવા ચાહે તો પણ કરી શકતો તો નથી. એટલે એનું વ્યર્થપણું પણ સ્પષ્ટ જ્ઞાનમાં છે. જેને એનું વ્યર્થપણું જ્ઞાનમાં સ્પષ્ટ છે એને ઉત્સાહ એ બાજુનો વિકલ્પ થાય, પણ ઉત્સાહપૂર્વક વિકલ્પ થાય ને ઉત્સાહ છૂટી જાય, એનો ઉત્સાહ ન આવે, ક્યાં તો વ્યર્થ છે. અને જે કાંઈ પુરુષાર્થનો પ્રકાર છે એ પોતાના પરિણામને સમ્યક પ્રકારે વિશેષ વર્ધમાન થાય એમાં જ પુરુષાર્થ લગાવે છે. હા, એ વાત ચાલી કે ત્યાગ કરવો એનું શું? ત્યાગ કરવાની ભાવના હોય છે, મુનિ દશાની ભાવના બધા જ જ્ઞાનીઓને સર્વ જ્ઞાનીઓને હોય છે. તો પણ કેટલોક વખત સુધી આવું પ્રારબ્ધ ઉદય જોગ છે એવો ખ્યાલ આવે છે તો પુરુષાર્થને સંભાવમાં લગાવવામાં રહે છે. પુરુષાર્થને વિષમ ભાવમાં થઈ જાય એ પ્રકારમાં આવતા નથી એમ કરે છે. ફેરફાર ક્યાં કરવો, અંદરમાં કે બહારમાં? તો કે અંદરમાં ફેરફાર કરવો. બારમાં ફેરફાર કરી શકતો નથી. અંદરમાં ફેરફાર કરતા બારમાં ઉદય પણ પ્રવૃત્તિનો છૂટીને નિવૃત્તિનો આવી જશે. ભાવના અને પુરુષાર્થ અથવા પુરુષાર્થ સહિતની જે ભાવના, તદનુસાર કુદરતને પણ બદલવું પડે છે. એટલે પ્રવૃત્તિમાંથી છૂટીને નિવૃત્તિની માં આવવામાં થોડો કદાચ સમય લાગે, પણ બહુ લાંબો સમય લાગતો નથી. એ પ્રકારનો ઉદયમાં પણ ફેરફાર થાય છે અને પોતે 30 વર્ષ આસપાસ નિવૃત્ત થઈ ગયા છે. તો એ તો એમને ખ્યાલ છે, એ તો એમને અવધિ જ્ઞાન લઈને આવ્યા છે ને, મતે સ્રોતને અવધિ જ્ઞાન લઈને આવ્યા છે. હે, એટલે એ તો અમને ખબર છે કે આ ઉદય ક્યાં સુધી ચાલવાનો છે. 83 લાખ પૂર્વ સુધી રાજકાજની અંદર પ્રવૃત્તિ રહી છે અને સિમંદર ભગવાનની 84 લાખ પૂર્વ સુધી રહી છે. પછી ઋષભદેવ ભગવાનને 1 પૂર્વનું આયુષ્ય બાકી છે, સિમંદર ભગવાનને 16 પૂર્વનું આયુષ્ય હજી બાકી છે, 1 કરોડ પૂર્વનું આયુષ્ય લઈને આવ્યા છે. એ બધો ખ્યાલ છે, ખ્યાલ છે, સહજ પરિણમન પણ અનુભવ ગોચર છે, બાહ્ય પરિસ્થિતિ પણ જ્ઞાનમાં છે અને સમાધાન પણ વર્તે છે, અસમાધાન વર્તતું નથી. આ જ્ઞાની કેમ બાહ્ય ત્યાગ કરતા નથી, તેવું અસમાધાન અજ્ઞાની ને આવે છે, જ્ઞાની ને આવતું એમ છે. સર્વાંગ સમાધાન સ્વરૂપ આત્મા હાથમાં છે, દ્રષ્ટિમાં જે આત્મા છે એ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, એક પડખો એવું નથી અસમાધાન થાય, તેથી સહજ દશામાં વર્તે છે. અને અનાદિ અનંત કાળના સમુદ્ર પાસે આ બધા કાળનો હિસાબ શું? થોડું વહેલું મોડું થાય સિદ્ધાલયમાં જવામાં એનો કોઈ હિસાબ નથી, તે ભવના સમયનો તો હિસાબ નથી, પણ બે પાંચ ભવનો પણ એમાં કોઈ હિસાબ નથી, દેવલોકના ભવનો પણ એમાં હિસાબ નથી, ભલે મોટા આયુષ હોય તો. એટલો કાળનો મહાસમુદ્ર પીડ્યો છે. હા, સ્થાપી શકાય છે, સ્થાપના નિક્ષેપ થી સ્થાપી શકાય છે. ભરત મહારાજે સ્થાપ્યું હતું, વિમળનાથ ભગવાને ઉત્સવ પોતે ઉજવો. પોતાના પૂર્વભાવમાં ખબર પડી કે આ આત્મા તીર્થંકર થવાનો છે, પોતે ઉત્સવ ઉજવો. ઠીક, બીજા આ તો આપણે બીજા જે એમના ભક્તો ઉજવે છે, હા તો પોતે ઉજવે લ્યો. ઠીક, અહંભાવ આવી ગયો છે ને, એવો પ્રકારનો ઉલ્લાસ આવે સંભવ છે. ગુરુદેવ તો એમ કહ્યું હતું કે આ તો એવી વાત છે કે ત્રિલોકીનાથ એવા સિમંદર ભગવાન, એમણે સમોસરણમાં ઉઠીને તિલક કર્યું છે. શું કર્યું છે?
તિલક કર્યો
ગુરુદેવને, આ તિલક કર્યું છે કે આ પણ તીર્થંકર છે, અમે જેવા તીર્થંકર છે એવા આ પણ ભાવિ તીર્થંકર છે. સમોસરણમાં તિલક કરેલું છે ગુરુદેવને. એ સમોસરણમાં ત્રિલોકીનાથ તિલક કરે તો એના ભક્તોને હરખનો પ્રસંગ હોય કે વિરોધ કરવાનો પ્રસંગ હોય? આ બધો વિરોધ થયો શું? સમાજને સરખો રાખવા, આત્માને હરખો નથી રાખવો, સમાજને હરખો રાખવો છે. તો આ સમાજ હખણો રહેવાનો એમ છે. જ્ઞાની તો શું, અજ્ઞાની તો શું કરે છે કે ક્યાંક અસમાધાન થતું હોય ને સમાધાન કરવું હોય તો કઈ ને કઈ બીજો આધાર લઈ લે. જેમ કે તબિયત સારી ન રહેતી હોય તો કઈ વાંધો નહીં, આપણી પાસે પૈસા ટકા છે, દવા દારૂ ડાક્ટર મને તો વાંધો આવવાનો નથી. શું આપણે ગમે ત્યાં ફોરેન બાજીને પણ ઈલાજ કરાવી લેશું. શું કા તંદુરસ્તી સારી હોય, પૈસા ભલે ન હોય, આપણે હાથ પર ખાધા છે ને, આપણે આપણા બળથી આપણી પાસે કમાવાની તાકાત છે, કમાઈ લેશું આપણે ભલે નુકસાન બી હોય. એક ઉદય નબળો થાય તો બીજા ઉદયને પકડીને પણ સમાધાન અજ્ઞાની કરે છે. શું ઘણી મરી જાય તો કહો છોકરો તો કાલ હવારે મોટો થઈ જશે, કાંઈ વાંધો નહીં ચાલો, આપણને જિંદગીમાં વાંધો આવે એવું નથી. આધાર છે, એક આધાર ગયો તો બીજો આધાર પકડી લઈએ છે. પરમાં આધાર બુદ્ધિ છે તો એક આધાર આગો પાછો થાય તો તરત બીજો આધાર પણ પકડી લે છે અજ્ઞાન દશામાં. જે શું નાની સ્વરૂપના આધારે ઊભા છે, નાની સ્વરૂપના આધારે ઊભા છે, તેથી એમને બહારમાં કોઈ આધાર બુદ્ધિ નહીં હોવાથી ગમે તે ફેરફાર થાય એવા સમાધાન જ થતું નથી. મારો આત્મા શાશ્વત છે, શાશ્વત છે એટલું જ નહીં, અવ્યાબાદ સ્વરૂપ છે, જેને કોઈ બાધા પહોંચાડવા સમર્થ નથી. પછી મારે ચિંતા છે ને વિકલ્પ છો, જ્યારે અનંત સુખધામ પોતે જ છે, પ્રદેશે પ્રદેશે અનંત સુખ ભર્યું છે થાસી થાસીને, શું પછી સુખ લેવા માટે બીજો વિકલ્પ છો? અને દુઃખનો પણ વિકલ્પ છો, કેમ કે દુઃખની ગંધ નથી અંદર, એટલી શાંતિ ભરી છે, પછી અશાંતિનું કારણ શું છે? અને અવ્યાબાધત્વ હોય ત્યાં ભય છો, ભય છો, ચિંતા છે, ખેદ છો, વિકલ્પ શો કઈ રહેતો નથી. 833માં છે, જુઓ 833માં ભાવના લીધી છે ને, એમાં એ વાત કરી છે. કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, અસંગ ચૈતન્ય છું, પરમોત્કૃષ્ટ પરમ ઉત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર છું, વ્યાબાદ છું અને એકાંત શુદ્ધ અનુભવ રૂપ છું. પ્રત્યક્ષપણે એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું એવો પ્રત્યક્ષ છું. ત્યાં પછી બીજો વિક્ષેપ શું મારા પરિણામમાં અખડખડ છે નહી? વિક્ષેપ એટલે કઈ કુલાલ કરવાની જરૂર, ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો, ખેદ શો કે બીજી અવસ્થા છે? હું તો માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ પવિત્ર પરમ શાંત સુધારસમય પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું એટલે અંતર્મુખ સ્વભાવી છું. બહારમાં પરિણામ જાય એ મારો સ્વભાવ જ નથી અને હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. વેદ્ય વેદક ભાવે વ્યાપ વ્યાપક ભાવે મારા સ્વરૂપમાં તન્મય થઈને રહું છું. પ્રકૃષ્ટ પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ ને પ્રકૃષ્ટ બે સરખું જ છે. ઉત્કૃષ્ટ કયો કે પ્રકૃષ્ટ કયો, વિશેષ કરીને સારું એમ. એવું અચિંત દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એની અનંત કાંતિ તે પરમ પ્રગટ થઈને મારા પરિણામને પણ અચિંત્ય કરે છે. સ્વરૂપ અચિંત્ય છે, મારા પરિણામને પણ એ અચિંત્ય બનાવે છે. એ ભાવનાનો વિષય છેલ્લો પરિગ્રહ. બહુ સારી ભાવના લીધી છે. યથાર્થ ભૂમિકામાં જે સમજણ છે, સત્ય સ્વરૂપની જે સમજણ છે, એ સમજણને પ્રયોગાન્વિત કરીને સમાધાન કરે છે. સમજણના વિકલ્પ માત્ર છે, વિકલ્પના આધારે સમાધાન કરતો નથી યથાર્થપણે. નહીતર અયથાર્થપણે એવું પણ બને છે કે જે કાંઈ સમજણ શાસ્ત્રથી અને શ્રવણથી મળી એ સમજણથી વિકલ્પથી સમાધાન કરી લે. ચાલો એક દ્રવ્ય બે દ્રવ્ય ભિન્ન છે, હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક જ છું, જ્ઞાયક જ છું. કાંઈ પણ આકવતા થવાના પ્રસંગો બને ત્યારે જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું રટણ કરવા માંડે એમ નહીં. શું એ વિકલ્પ માત્રથી સમાધાન કરવું એ પ્રકાર પણ યથાર્થતામાં જાતો નથી. બીજા કોઈ આવી રીતે સમાધાન કરે છે વિકલ્પ છે એમાં, આ વિકલ્પ થી સમાધાન કર્યું તો ઈશ્વર કરતા વાળા સમાધાન કરે છે જ ને. પ્રતિકૂળતા આવે આકુળતાના પ્રસંગે રામ રાખે એમ રહેવું. શું કે રામ રાખે તેમ રહેવું. આપણે અત્યારે રામની પ્રભુની એવી ઈચ્છા છે કે તારે આમ રહેવાનું છે, માટે આપણે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ જઈને કઈ તોફાન કરવું નહીં. શાંત થઈને સહન કરી લેવું, ભલે દુઃખનો દુઃખના દિવસો હોય આપણે સહન કરી લેવા, રામ રાખે તેમ રહેવું. એને સમાધાન કર્યું કે ન કર્યું ઈશ્વર કરતામાં? હે, એ વિકલ્પથી જેમ ખોટું સમાધાન હોય યથાર્થ કર્યું એમ નાયક છું એ વિકલ્પથી સમાધાન કરે. વિકલ્પથી હો, વિકલ્પના આધારે તો તે યથાર્થ નથી. એ તો વિકલ્પનો એક ના બદલે બીજો વિકલ્પ કર્યો, બીજું કાંઈ નથી. એવી રીતે ખોટું સમાધાન અયથાર્થ કરે તે જેમ અઘોરી અને ભૂંડ વિશ્વ. ચાલો મને આટલું તો મેં કર્યું એમ આ અજ્ઞાનની દશામાં સમાધાન કરે છે એવું ભયંકર છે. કેમ કે ત્યાં ખોટી રીતે ફસાઈ ગયો, એ જીવ ખોટી રીતે ફસાઈ ગયો. પણ જે સમજણ છે એનો પુરુષાર્થ પ્રયોગ કરે, પુરુષાર્થથી પ્રયોગ કરે અને સમાધાન આવે તો તે મુમુક્ષુની ભૂમિકાનું યથાર્થ સમાધાન છે. આમ છે, ઠીક છે, એ સાથે સાથે લેવું. જ્ઞાની નામ અને અજ્ઞાની નામ પણ હવે અત્યારે અમારે શું કરવું, પ્રયોજનનો વિષય તો એ છે કે અમારે શું કરવાનું છે, હવે કેવી રીતે કરવું. અમારે જ્ઞાનીની વાતે સાંભળી કે જ્ઞાનીને આમ થાય, અજ્ઞાનીને સાંભળી કે એને આમ થાય, પણ હવે અમારે અજ્ઞાની રહેવું નથી, જ્ઞાની થવું છે, એને શું કરવું, એના માટેની વાત છે. જો લક્ષ જ્ઞાયક નું હોય તો પ્રયોગ ચાલે, અને જ્ઞાયક નું લક્ષ ન હોય તો માત્ર વિકલ્પ ચાલે. બસ ભાઈ ફરીને જરા વિચારવા જેવો વિષય છે, અહીંયા ભૂલ થાય છે એટલું. જો લક્ષ્ય હોય જ્ઞાયક નું તો પ્રયોગ ચાલે, કેમ કે લક્ષ્યમાં વસ્તુ આવી છે, જ્ઞાનમાં વસ્તુ જ્ઞાયક રહે છે, તો એ સંબંધીનો યત્કિંચિત પુરુષાર્થ અને પ્રયોગ ચાલે, એટલી જેની શક્તિ મુમુક્ષુતા. અને જો લક્ષ્ય જ્ઞાયક નું ન હોય તો માત્ર કોરો વિકલ્પ ચાલે, જ્ઞાનમાં જ્ઞાયક હોય નહીં, વિકલ્પમાં જ્ઞાયક હોય, જ્ઞાનમાં ન હોય પણ વિકલ્પ નો વિષય જ્ઞાયક હોય. જ્ઞાન નો વિષય જ્ઞાયક હોવો એક વાત છે, વિકલ્પ નો વિષય જ્ઞાયક હોવો તે બીજી વાત છે. આ બે વસ્તુનો તફાવત સમજવા જેવો છે મુમુક્ષુની ભૂમિકામાં. નહીતર શું થશે, ભ્રમ શું થશે કે હું જ્ઞાયક સિવાય બીજું ક્યાં રટણ કરું છું, હું જ્ઞાયક સિવાય બીજું પરિણમન ક્યાં કરું છું, તો કે એમાં પણ બ્રહ્મા રહી જઈશ તો સુગાનીજીએ જે દ્રષ્ટાંત આપ્યું એ લાગુ પડશે. શું પછી જ્ઞાયક હો, કયો ક્રમબદ્ધ કયો, ગમે પછી લઈ લે, શું ગમે તે તત્વજ્ઞાન નો ન્યાય લઈ લે કે આત્માના સ્વરૂપ નો ન્યાય લઈ લે, પણ વિકલ્પ નો વિષય છે કે વિકલ્પ ની આડ છોડીને, વિકલ્પ ને ગૌણ કરીને સીધો જ્ઞાન નો વિષય છે. વિકલ્પ ની આડમાં ઉભો રહીને પરિણામ કરે, એ વિકલ્પ ના આધારે પરિણામ કરે છે. વિકલ્પ ની આડ છોડીને સીધું જ્ઞાનમાં દ્રવ આવે, સ્વભાવ આવે, લક્ષમાં આવે, તો એ પ્રકાર આખો જુદો થઈ જાય છે. ભાવ ભાષણ પછી આવે છે, ભાવ ભાષણ પહેલા નથી આવતો. ભાવ ભાષણ પહેલા ભાવ ભાષણ થવા માટેનો પ્રયાસ હોય છે, ખોટા સમાધાન કરવાનો પ્રયાસ હોય, ઠીક. કઈ ભૂમિકામાં કેવો પ્રયત્ન હોય એ તો સમજવું જોશે કે નહીં, સમજવું પડે કે નહીં. ભાવ ભાષણ ન થયું ને ખોટા સમાધાન કરે, વિકલ્પ થી શું કામ આવે. માટે શાસ્ત્ર સ્વાધ્યાય, ચિંતન, વિચાર અને પ્રયોગ પ્રયાસ ભાવ ભાવ ભાષણ માટે પહેલા હોવો જોઈએ. ભાવ ભાષણ થયા પછી લક્ષમાં રહે, લક્ષમાં આવ્યા પછી જે પ્રયોગ થાય એ અનુભવને લઈ આવે. એ પહેલાનો પ્રયોગ પણ ભાવ ભાષણ માટેનો હોય છે. જુદી જ વાત છે, આધાર શેના આધારે કામ કર્યું હોય છે. બારમાં પણ ક્રિયાને નથી જોવાતી, ઈરાદાને જોવાય છે. શું એક માણસ ના હાથે બીજા માણસ નું ખૂન થઈ ગયું, તો એને પોતાના સ્વ બચાવ માં કર્યું કે ઓલા ઉપર હુમલો કરીને કર્યું, આ નક્કી કરવું પડે છે. ખૂન કર્યું એ કઈ સજા નું કારણ નથી, તો ડાક્ટર ના હાથમાં છરી હોય ને માણસ મરી જાય ટેબલ ઉપર, એ બચાવવા માટે, એને સામા માણસ ને બચાવવા માટે મરાઈ ગયો છે. કોઈ વખત પોતાને બચાવવા માટે સામા મરી જાય, બધી વાત જુદી જુદી છે ન્યાયમાં. એટલે આધાર લેવો, જો સમજવો પડે કે કોના આધારે શું થયું. શું એમ કે બાહ્ય ત્યાગ કરે છે, તો ત્યાગ કરવાના વિકલ્પના મનોબળથી ત્યાગ કર્યો કે વિતરાગતા એટલી સ્વરૂપ સ્થિરતા ને વિતરાગતા વધી એટલે એ પ્રકારના રાગનો અભાવ થયો માટે રાગની ક્રિયાનો અભાવનો ત્યાગ થઈ ગયો. અભાવ રૂપ ત્યાગ થઈ ગયો. કઈ રીતે ત્યાગ થયો છે? અસ્થિ વગર નાસ્તિનું સાચું મૂલ્યાંકન થાય નહીં. અસ્થિ સમજવી જોઈએ.
ઉસ વખત
નહી કોણ પ્રસંગ બના તો કેવો બીજ જ્ઞાન ભાવ ભાષણ વાલા પરચા થા જો ચિઠ્ઠી થી હું ભાવ ભાષણ વાલી થી ભાવ ભાષણ કા વિષય મેં પર પૂર્વ સંસ્કાર તો વો થઈ તો વિષય જૈસે સામને આયા તો ભાવ ભાષણ મેં આ ગયે. ભાવ ભાષણ મેં આ ગયે તો પરિણમન તદનુસાર એકદમ અંદર મેં બહોત ફોર્સ સે આતા હૈ ઇતના જોર સે આતા હૈ સ્વરૂપ કી મહિમા પર સ્વરૂપ સન્મુખ કા પુરુષાર્થ વાલા કે આતે હી પૂરા પરિણમન કા જો દિશા બદલ ગયા તો દિશા બદલ ગઈ તો એક ન્યાય છે જ્ઞાની મેં પર પ્રાપ્ત દૂસરે સન્મુખ સમ્યક સન્મુખ મેં લંબા અંતર ને કોઈ નહીં હૈ ખાસ ઇસકા પરિણમન કરીબ કરીબ હૈ બહોત સમીપ હૈ તો ઉસકો પકડ લિયા સુભાગભાઈ ને ઉસકો પકડ લિયા કે યે વિષય ખોલા હૈ તો ખોલને વાળા એસ વિષય કા અનુભવ અનુભવી જીવ હૈ તો અનુભવી મહાત્મા હૈ ભલે ઉમર છૂટી દીખતી હૈ ઉમર 23 સાલ કે થી કિતને 23 સાલ કા લડકા આજ બોલા જાતા હૈ ક્યા બોલા જાતા હૈ લેકિન એક કોઈ મહાત્મા હૈ મહાત્મા હૈ ઉનકો કુછ ચર્ચા ભી ચલી ચર્ચા ચલી તો ઉનકો લગા કે મહાત્મા નહીં યે તો ભગવાન હૈ મેરે લીએ તો યે ભગવાન હૈ મેરે પ્રભુ મુજે મિલ ગયે બસ ઉનકા પરિણમન મેં ભી એક નયા દોર ચાલુ હો ગયા. એસી ઘટના ઘટતી હૈ તો પરસ્પર દોનો કો નિમિત નૈમિતિક સંબંધ સે દોનો કો લાભ હોતા હૈ એસા બનતા હૈ. યહાં ક્યા ક્યા કહેતે હૈ કે હજુ ભી કેટલાક સમય કેટલાક વખત સુધી ઉદય જોગ છે. પ્રારબ્ધ નો પ્રકાર જોતા હજી આ ઉદય લંબાય છે એમ લાગે છે. એમ જાણીને ક્વચિત ખેદ પામીએ છીએ. ખેદ થઈ જાય છે, ખેદ કરતા નથી, ખેદ ને પ્રાપ્ત થઈ જાય છે. કોણ? પરિણામ ખેદ ને પ્રાપ્ત થાય છે. હજી આ જંજાળ માંથી નહીં છૂટી શકાય, હજી આ બારમાં જંજાળ નહીં છૂટે. અંદરમાં તો નથી પણ બારમાં છે એનું પણ પોષણ નથી તો ખેદ પામીએ છીએ. ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ. કોઈ વાર તો એમ વધારે ખેદ થઈ જાય છે કે અરે રે મનુષ્યપણાનો એક સમય પણ ચક્રવર્તીની સંપત્તિ કરતા પણ અધિક મૂલ્યવાન છે. આયુષ્યનો કોઈ ભરોસો નથી તો પછી આ આત્મા બાહ્ય પ્રવૃત્તિમાં શા માટે સમય પણ વ્યતીત કરે કે જેનાથી કાંઈ લાભ નથી આ આત્માને? શું
કાંઈ લાભ નથી?
વેટ ઉતારવાની વાત આવે છે કે નહીં? વેઠ વેઠ્યા હિન્દીમાં વેઠ જ કે છે. બેગાર છે, કઈ એને દેવાનું ન હોય, મહેનત જ કરાવવાની હોય. એમ જ્ઞાનીને કઈ લેવાનું છે નહીં, પરિશ્રમ જ ને સમય ને શક્તિ નો વ્યય થાય છે તો ખેદ પામે છે કે આવું શા માટે? પણ આ પૂર્વકર્મનો દેવું ભરપાઈ કરવા માટે અમૂલ્ય મનુષ્યપણાનો સમય ખોવો પડે છે, ખેદ થાય છે. શું એમના શબ્દોમાં 128 બરાબર ચોંટ્યો છે. અંતર્જ્ઞાન થી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી અથવા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પ નું રટણ ન કર્યું હોય અને સમાધિ ને ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્ય ને આપે છે. એકલો વૈરાગ્ય ને નથી આપતો, મહાવૈરાગ્ય ને આપે છે એમ લીધું છે. ઠીક, નિરંતર એવું સ્મરણ રહે છે. અંતર જ્ઞાન થી સ્મરણ કરતા નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્ય ને આપે છે. કેટલો કાળ આ જીવે વ્યર્થ ગુમાવ્યો, શું પરિભ્રમણ અને પરિભ્રમણના કારણોમાં વ્યર્થ કાળ કેટલો બધો ગુમાવ્યો. અરે રે, આ જીવની મૂર્ખતા કેટલી. ઠીક છે, થાય છે. શું જેનું કાંઈ મૂલ્ય નહોતું એને ભજન આપ્યું, જેમાંથી સુખ શાંતિ મળે એવું નહોતું એમાંથી સુખ શાંતિ લેવા માટે મરણતોલ પ્રયત્ન કર્યો. કેટલો મરણતોલ પ્રયત્ન કરે છે. સાવ મૂર્ખતા સિવાય બીજું કાંઈ કર્યું નથી. અહીંયા ભટકો, અહીંયા ભટકો, અહીંયા ભટકો, આ કામથી ભટકો, આ કામથી, આ કામ મારે જરૂરી છે માટે ત્યાં દોડું, આ કામ મારે જરૂર છે માટે ત્યાં દોડીને જાઓ. સમય ને શક્તિ કુચે મરી ગયો. હાથમાં શું આવ્યું? કાંઈ નહીં. સપનાની સુખડીથી પેટ ભરાતું નથી. કાંઈ જીવને હાથમાં આવ્યું નથી. હા, જેને જ્યાં નિરંતર એવું સ્મરણ મારીએ છે, સ્મરણમાં એટલે લક્ષ મારીએ છે, એટલે વૈરાગ્ય પણ છૂટતો નથી. આ એમની મુમુક્ષુની ભૂમિકા છે. વૈરાગ્ય મટતો નથી એટલે ક્યાંય રસ આવવાનો પ્રતિબંધ, ક્યાંય પ્રતિબંધ થતો નથી. જે જે કારણો પરિભ્રમણના છે તે કારણો ઉદયમાં વર્તે છે એમાં ક્યાંય રસ આવતો નથી એટલે પાછા વળી જાય છે. મુમુક્ષુનો આત્મા પાછો વળે છે સંસારથી અને પોતાના સ્વરૂપમાં આવે છે. એનું કારણ શું? ક્યારે આત્મા પાછો વળે? કે નિસાર દેખાય ત્યારે. જ્યાં સુધી થોડુંક સારભૂત પણ લાગે, અધિકારી લાગે, ત્યાં સુધી એ પરિણામ પાછા વળી શકે. ભલે પછી એ બાબત ના સામાન્ય હોય કે વિશેષ હોય સંસારની દ્રષ્ટિએ, જ્યાં સુધી અધિકારી લાગે છે ત્યાં સુધી પોતાના સ્વરૂપની અધિકારી આવવાની નથી. એ અધિકતા બાર ને બાર જ એને રોકી રાખશે અને સાચી ભૂમિકામાં એનો ખેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના કરે નહીં. કુજ બેન સર તો ત્યાં સુધી લખે છે મુમુક્ષુની ભૂમિકાના જે પત્રો આવ્યા છે એમના વિરક્ત મહોત્સવ અંકમાં આવ્યા ને, પુસ્તકમાં અભિનંદન ગ્રંથમાં તો કે ખેદ ઘણો વર્તતો હતો. શું? ઘણો ખેદ વર્તે તો ખેદ, ખેદ ઉપર ના પરિણામ થાય કે ખેદ વર્તે એથી શું થઈ ગયું? પ્રાપ્તિ થોડી થઈ છે ખેદ થવાથી. કઈ માટે ખેદ થાય એનો પણ સંતોષ નહીં, દશા પ્રાપ્ત થાય એનો અસંતોષ, અસંતોષ માંથી ખેદ, ખેદ નો પણ અસંતોષ. ઠીક, ક્યાંય પરાકાષ્ઠા લીધી છે. ખેદ કરીને બેસી રહેવા જેવું નથી. ખેદ કરીને ખેદ થાય માટે ઠીક થઈ ગયું, ચાલો ખેદ તો થાય છે એમ, ખેદનો સંતોષ નહીં. ખેદ થયો એટલે શું થઈ ગયું? કઈ પ્રાપ્ત થોડું થઈ ગયું છે એનો પણ અસંતોષ. ઠીક, ત્યાં સુધી લીધું છે. જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ રીતે ચેન પડે નહીં, એ બેચેની ઊભી થાય તો ક્યાંય ચોટે નહીં પરિણામ, નહીતર જે પરિણામ સંસારના પદાર્થોમાં ચોંટ્યા છે ઉખડે નહીં, એવા ચોંટ્યા છે પાછા કે ઉખડે પણ
નહીં.
પછી પ્રત્યક્ષ થયા પછી તો ઘણો ફેર પડે છે, પછી તો એક તાકાત આવી ગઈ. આ તો મુમુક્ષુની ભૂમિકાની વાત. પ્રત્યક્ષ થઈ ગયો અનંત સુખધામ, સુખનો પ્રવાહ ચાલુ થઈ ગયો, પછી તો શક્તિ ઘણી આવે છે. આ 23મું વર્ષ છે, તમે વાંચ્યું હતું ને, એ 23મું મુમુક્ષુની ભૂમિકા છે. 725 આગળ લેવું છે, લઈએ. 725માં શું છે એક મિનિટ જરા જોઈ લઈએ. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. ધારશીભાઈ ઉપરનો પત્ર છે. હા, વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ આત્મજ્ઞાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી. દેહાર્થમાં એટલે આ રૂપિયા કમાવા પાછળ મનુષ્યપણાનો સમય જેણે ગુમાવ્યો એનું મનુષ્યપણાની કિંમત ફૂટી બદામ જેટલું પણ અથવા ફૂટી કોળી જેટલું પણ નથી, એમ કે છે. એમ નિસંદેહ દેખાય છે. પત્રો તો ઘણા આવ્યા છે. પછી 128 તો જે છે એમાં તો પોતાના તીવ્ર રાગ અને ભૂતકાળમાં તીવ્ર દ્વેષ જે પરિભ્રમણના કારણ થયા, શું એનું સ્મરણ પણ મહાવૈરાગ્યને આપે છે, એમ કે છે. એ વાત લીધી છે જરા વિસ્તારથી. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા આ જીવને ઉદાસીનતા કેમ આવી, એ પરિભ્રમણ કેમ થયું, સ્વચ્છંદથી થયું છે, નાનીની આજ્ઞા માની નથી, પોતાને ઠીક પડે મનમાની કરી છે એટલે પરિભ્રમણ થયું છે. ધર્મના ક્ષેત્રમાં આવીને પણ પોતે ઠીક પડે એમ પૂજા ભક્તિ કરે, ઠીક પડે એમ શાસ્ત્રો વાંચે, શું ઠીક પડે એમ ઉપવાસ આદિ ક્રિયાકાંડ કરે, એ બધું સ્વચ્છંદે પરિભ્રમણમાં ફળવાન થયું. એનું એ ફળ્યું ખરું પણ સંસાર અર્થે ફળ્યું. અજ્ઞાની આચાર્ય પણ કરે જ છે, હાલતા ચાલતા કોકને ઉપદેશ આપે, ઠીક આવે છે ને. પરસ્પર માહો માહે આચાર્ય પણ કરે છે, ઘડીક આને ઉપદેશ આપે, ઘડીક બીજો એને ઉપદેશ આપે, શું એ આવ્યા વગર રે નહી, આચાર્ય પણ થયા વગર રે નહી, શું એ જ એમ સ્વચ્છંદ કરતા આ જીવને ઉદાસીનતા કેમ ના આવી, તેમ બીજા જીવ પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગ્ય કાને જાણ્યું, આ મને નુકસાનકારક છે એમ યથાર્થપણે કેમ ન જાણ્યું. ઉપર ઉપરથી નહીં, યથાયોગ્ય કેમ ન જાણ્યું, અર્થાત એમ યથાર્થપણે જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું આ જીવે ત્યાં પણ દરકાર કરી નહીં, સ્વચ્છંદ કરતા પણ પોતાના નુકસાનની દરકાર કરી નહીં, વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે, એનાથી પણ વળી પાછો વૈરાગ થાય છે. કરી રે આ જીવ હવે આવું ન કરે તો સારું. પછી રાગ નો વિષય લીધો છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક, પુરુષ ને સ્ત્રી ને સ્ત્રી ને પુરુષ આદિક માં બે સામે સામે લઈ લેવું, તે અનંતવાર છોડતા એવા પદાર્થો અનંતવાર અનંત કુટુંબો છોડ્યા, તેના વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો. છોડ્યા ને કેટલો કાળ થયો? અનંત કાળ. એક સમય નહીં જીવું કલ્પના કરી હતી, હાથમાં કાંઈ માલ નહોતો, તથાપિ તેના વિના જીવાયું એ કાંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે સાવ કલ્પિત હતો. કેવો હતો? હવે ક્યાં ખબર પડે છે કે સાવ કલ્પિત હતો, એ કલ્પના હતી. કોઈના વગર કોઈ ન જીવે એ વસ્તુ સ્થિતિ નથી, કોઈ આત્મા મરતો નથી. તો પછી એવો કલ્પિત પ્રતિભાવ ક્યાં થયો? એને તો ખરેખરો પ્રતિભાવ થયો હતો પણ એ કલ્પિત જ હતો. એ પણ ફરી ફરીને વૈરાગ્ય આપે છે. અરે જીવ કેવો ભૂલે છે, ભૂલે છે તો ભીંત ભૂલે એવો ભૂલે છે. ભીંત ભૂલે એટલે શું ખબર? બારણામાંથી બહાર જવાય પણ ભીંત માંથી કઈ બહાર જવાય? તો કે મારે તો ભીંત માંથી બહાર જવું છે. ઠીક, ભીંત ભૂલો કહેવાય. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે સ્ત્રીપણે દાસીપણે દાસપણે નાના જંતુપણે શા માટે દિનનો? અર્થાત એવા દ્વેષ ભાવથી એ રૂપે જન્મવું પડ્યું. દ્વેષના કારણે જન્મે, કોઈ રાગને કારણે જન્મે, બે પ્રકાર બને છો. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી, જરાય નહોતું કરવું, હામું જવું નહોતું, એના બદલે એનો દાસાનો દાસ થઈ ગયો. કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પ્રત્યે પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય, પોતાને પોતા પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય. કેવી મૂર્ખામી, તે હદ વગેરેની કરી છે મૂર્ખામી. શું વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. આ મોક્ષની ભૂમિકામાં ચિંતના થાય છે. અરે આ બધું સમજમાં આવ્યું, હવે એવો રસ્તો પકડું, એવો રસ્તો પકડું, ફરીને મારું પરિભ્રમણ થાય એવો જે દ્રઢ નિર્ધાર, એને પૂર્ણતાનું લક્ષ કહેવામાં આવે છે. આ લક્ષ બાંધવા કેવી રીતે બંધાય છે? એનો આ લક્ષ બંધાય ત્યારે કઈ વિચાર ભૂમિકામાં ઉભો રહીને જીવ લક્ષ બાંધે છે એનો યથાર્થ ચિતાર લીધો છે પોતાના સ્વાનુભવથી, પોતાનો અનુભવ ને જ વ્યક્ત કર્યો છે આ જગ્યાએ, એવો વિષય લીધો છે. વિશેષ વિષય